आ अलौकिक एक दृश्य प्रसंग अने भ्रातृ प्रेम ना आ भाव मा थी आज 20-22 दिवस थया त्यांथी हटवानु मन थतु नथी। महीनो थशे अने राह जोता था कि भरत मिलाप त्यारे थशे। तो ए भर अलौकिकता अलौकिक सुख छे जे कहेवाय भौतिक छे सांसारिक छे वास्तविक दर्शन थई रह्यु छतां एने अलौकिक मन बुद्धि चित स्थिति नाही अने ए बधुं भूली जवाय। तुलसीजी सांसारिक परिस्थिति उभी थयेली छे पण एने अलौकिकतानी साथे एटली ऊंचे मूकी दीधी कि आटली सुंदर अवस्था आ स्थिति आ दुनियामां आ संसारमां जे अलभ्य कहेवाय ए वस्तुनु जारे अहींया दर्शन थाय त्यारे तुलसीजी पोतानी कविनी पराकाष्ठानु दर्शन करावता के छे मन बुद्धि चित्त अहमिति विसराय। मन भूलाई गयू चित्त भूलाई गयू पोतानो अहम पण निकली गयो कवि तरीके नो। तो ए अलौकिक दर्शन जे छे आ क्या सृष्टिनी अंदर भ्रातृ प्रेम नो आवो जोटो क्याय नहीं मळे कोई संस्कृति नी अंदर नहीं कोई संस्कृति ना साहित्य नी अंदर नहीं कोई लौकिकता नी अंदर। तो एटले तुलसीजी के अगम मन कर्म बाणी आ अगम्य छे कवि कुल अगम न समझी शकाय एवू एक अगम्य छे आत्मा परम तत्व कि जल्दी कोई ना आत्मा न आवे अने अहिया तुलसी जीए ए वात ने आ प्रसंग नी साथे मुकी के आवो प्रसंग पण दुर्लभ छे अगम्य छे जे गम वड़े एटले आपणी अक्कल वड़े ए समझी शकाय नहीं एटला माटे कहू कवि कुल अगम ते पाछू विद्वानो पहला अपना वेदों में कवि तरीके ब्रह्मा ने एक भगवान ने कवि तरीके संबोधवामां आवता त्यार पछी सूर्य ने कवि तरीके संबोध्या छे वेदों में अने ए धीरे धीरे नीचे करता करता आव्यू आ सृष्टि नी अंदर जेनी पासे दिव्य दृष्टि छे एने कवि कहेवामां आवे त्यार पछी जेने પોતાની દ્રષ્ટિ વડે જે કઈ સારી વસ્તુની કવિતાની અંદર સ્થાપના કરી એને કવિ તરીકે ગણ્યો અને ત્યાર પછી છેલ્લે આજના જમાનાની અંદર જેને એમને સોનેટ બનાવતા ચાર શબ્દો ગોઠવી દેતા આવડે ને એને કવિ કહી દીધો। આટલું સ્તર નીચે ઉતરી ગયું એક પરમાત્માને કવિ તરીકે વેદોની અંદર બતાવ્યો છે અને આજના સાહિત્યની અંદર બધા એને કવિ કહી દે ગમે તેવું ચિત્ર વિચિત્ર વિકૃત લખે તો પણ એને કહી પણ અહીંયા તુલસીજી કહે છે કવિ કુલ અગમ જેની પાસે ચિંતન શક્તિ છે જેની પાસે સમજણ શક્તિ છે એવા કોઈ પણ પ્રસંગને કોઈ પણ દ્રશ્યને જોયા પછીથી એનું દર્શન કર્યા પછીથી એનો સાચો ન્યાય આપી શકે એનું નામ કવિ। તો એના માટે પણ આ અગમ્ય કહી દીધું કે આ જે દર્શન છે ભ્રાતૃ પ્રેમનું એ અલૌકિક અગમ્ય છે કવિકુલને માટે તો એના માટે તન મનથી એની અક્કલમાં ન આવી શકે। આપણે જયારે જોઈએ છીએ અત્યારે વ્યવહારિક લૌકિકની અંદર ભાઈઓ વચ્ચેના જે સંઘર્ષ ભાઈઓ વચ્ચેનો જે રાગ દ્વેષ એના ઉપરથી એમ લાગે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ ભાઈઓના જયારે સંબંધો બગડ્યા હોય ને ત્યારે આ ભ્રાતૃ પ્રેમના દર્શન કરવા માટે આવો એને એને સાંભળો એને વાંચો એને સમજો તો ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ શું છે। લક્ષ્મણજી જ્યારે લંકાની અંદર ઘાયલ થયા ને મૂર્છિત થયા છે ત્યારે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું ભાઈ મિલહી ને જગત સહોદર ભ્રાતા। હવે જો આટલી ઊંચી સ્થિતિ સ્થાપી હોય તો આપણા લૌકિક વ્યવહારમાં આપણે વિચાર કરવો જોઈએ. ભાઈ ભાઈ વચ્ચે જયારે દ્વેષ થયો હોય, સંઘર્ષ થયો હોય, એની જોડે કોર્ટમાં જતા હોય અને ભગવાનના એ વાક્યને યાદ કરીએ, મિલહી ન જગત સહોદર ભ્રાતા. કેમ કહ્યું છે? ભગવાન પોતાના શ્રીમુખથી બોલ્યા છે. તુલસીજી આવી ઊંચી, આટલી ઊંચામાં ઊંચી ઊંચાઈને ભગવાનના મુખે બોલાવી, મિલહી ન જગત સહોદર ભ્રાતા. તો ભાઈઓ ભાઈઓ વચ્ચેનો સંઘર્ષ ને દુશ્મનાવટ એ ક્યાં, અને આ પ્રભુએ જે વાસ્તવિક દર્શન આપ્યું છે એ ક્યાં? તો એને જો આપણે ચિંતન કરીને અંદર ઉડા ઉતરીને જોજો, ક્યાંય નહીં હોય, ક્યારેય નહીં હોય કોઈ પ્રસંગે, પણ જયારે એક ભાઈનું એમાંથી મૃત્યુ થઈ જાય ને, ત્યારે ગમે તેવો હશે પણ એની લાગણીઓ, એનો ભાવ, એનો ત્યાં આગળ વ્યક્ત થયા વગર નહીં રહે. એક મૃત્યુના પ્રસંગે એટલા માટે કહ્યું છે કે મિલહી ન જગત સહોદર ભ્રાતા. ગમે તેવો હશે કે ભાઈ મારો ભાઈ હતો ને, એને ઘેર જઈ આવશે, એનો પોતાનો શોક પ્રદર્શિત કરી આવશે, અને એ જયારે અંદર પીડા આપે ને, એનું નામ છે મિલહી ન જગત સહોદર ભ્રાતા. એક માની કુખે જન્મેલા હોય અને એક ભાઈ ગયો, ભલે ને ગમે તેવું હોય, દુશ્મનાવટ વર્ષો જૂની હોય, પણ એ ભાઈ તે વખતે એની આંખો ભીની કરશે છે, એનું હૈયું એને હલાવશે છે. લક્ષ્મણજી ત્યાગ કરીને, સમર્પણ કરીને, માત્ર સેવાના ભાવથી જ વનમાં પ્રભુની સાથે આવ્યા છે. બાકી શત્રુઘ્ન કે ભરતજીની માફક પાછા જતા રહ્યા હોત કે ન આવ્યા હોત તો કશો વાંધો નતો, પણ જેને સાથ આપ્યો છે, સુખે દુઃખે સાથ આપ્યો છે એ ભાઈ છે. ભલે સુખમાં ન આવે પણ દુઃખમાં તો ક્યારેક ને ક્યારેક એ આવશે, ને ક્યારે પણ પોતાના દુઃખ વખતે પણ ભાઈને સંભાળશે, લાવને એની પાસે જવું, એની સંપન્નતા છે ને, સુખી છે, હું એને કઈક મારી વાત કરી જોઉં. આ ભાવો પણ ભગવાને વ્યક્ત કર્યા હોય. અને લંકાની પાદરમાં એ રણ મેદાનની અંદર શું હતું? લક્ષ્મણજી ઘાયલ હતા. કોના માટે આ સંઘર્ષની અંદર? તો પ્રભુ માટે. જો મારા માટે આ રીતે ઘાયલ થઈ અને મારે ગુમાવવું પડે તો એ પીડા, એ દુઃખ કે મારે સગો ભાઈ ગુમાવવાનો, અને એ ભગવાનને ત્યાં આગાડી આ લૌકિક વ્યવહાર, સાંસારિક અવતારિક કાર્યની અંદર ભ્રાતૃપ્રેમનો વિછો, વિયોગ એ સહેજ પણ સ્વીકાર્ય નથી, મંજૂર નથી. એટલા માટે કહ્યું ભગવાને મિલહી ન જગત સહોદર ભ્રાતા. જો આ ભાઈ ભાઈ વચ્ચેના પ્રેમનું આટલું ઊંચામાં ઊંચું દર્શન આજના સમાજને તો થઈ જાય ને, તો ભાઈઓ ભાઈઓ પ્રત્યેનો સંઘર્ષ ઘણો ઓછો અડધો થઈ જાય. રામકથા સાંભળતા સાંભળતા, ભરત પ્રેમને, ભ્રાતૃપ્રેમને સાંભળતા સાંભળતા પણ ભાઈઓ ભાઈઓ વચ્ચેના અંતર ઓછા થયા વગર રહે જ નહીં. અને એટલા માટે જ આ દર્શન, ભ્રાતૃપ્રેમનું દર્શન, આખો પ્રસંગ માનસની અંદર એ આખા રામાયણનું સર્વોચ્ચ શિખર છે. તુલસીજી આટલો ભાવ ભગવાનના પ્રાગટ્યમાં પણ નથી બતાવ્યો, ભગવાનના સ્વયંવર વખતે પણ નથી બતાવ્યો, રાજ્યાભિષેક વખતે પણ આટલો બધો ઊંચામાં ઊંચો ભાવ આખા માનસમાં ક્યાંય જોવા નહીં મળે. તુલસીજીનું હૃદય છે અને એ આપણને સાક્ષાત દર્શન કરાવે છે ભ્રાતૃપ્રેમનું. અને આખા માનસની અંદર આટલા બધા પ્રસંગોની અંદર સર્વોચ્ચ શિખર હોય, જેમ હિમાલયની અંદર ઊંચામાં ઊંચું શિખર, એમ માનસ અને માનસ રામાયણની અંદર સૌથી ઊંચામાં ઊંચો ભાવ તો ભરત મિલાપ છે એકમાત્ર. અને એ યુગો સુધી ભાઈઓ ભાઈઓ વચ્ચે આ વસ્તુ એક નજરાણું, એક ભેટ, એક મિલકત, એક સંપત્તિ મૂકી ગયા છે. જો તમને લેતા આવડે અને આ સંપત્તિ તમને વાપરતા આવડે તો ભાઈઓ વચ્ચે તમારી છે, જાઓ. આટલો સરસ પ્રસંગ એને એવો દીપાવ્યો છે, એટલો બધો. પણ કલિયુગ એવો પહેરસી ગયો હોય દરેકની બુદ્ધિમાં, વિચારોમાં, કે ભાઈઓ ભાઈઓ વચ્ચેનો દુરાવ, અલગાવ કરવા માટે, દૂર કરવા માટેનું એક ઔષધ એકમાત્ર માનસ ની અંદર છે. અને ભ્રાતૃપ્રેમ ને સમજે તો માનસ નું સાચું આપણું પઠન, આપણું સેવન એ સાર્થક બને. તો આમ કબીકુલ અગમ કરમ મન બાની, કવિઓ માટે આ એક અગમ્ય દુર્લભ મન વચન કર્મથી, જેમ કોઈ સત્કર્મ કરવાનું હોય મન વચન કર્મ કરી કીધીએ રે, કટે કોટી જન્મ ના પાપ, કાયક વાયક માનસી ભાઈ ત્રણે એક કરજો. અહિયાં કવિકુલ ત્રણે એક કરવા જાય છે મન કર્મ વચન થી, છતાંય આ ભરત મિલાપ ભ્રાતૃપ્રેમના આ પ્રસંગને એ પણ પહોંચી શકતા નથી.